તારીખ 11-12-1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 243 અને 244 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 194
જે જ્ઞાન દ્વારા જણાય છે એ પણ શ્રદ્ધાના વિષયમાં નથી. શ્રદ્ધા ગુણભેદને વિષય કરતી નથી. એકાંતે ગુણભેદ છે જ નહીં એમ કોઈ જ્ઞાનથી સમજીને કહે તો તે જ્ઞાન બરાબર નથી. તે જ્ઞાનમાં ભૂલ છે. અને એની જે અભેદતા છે, વસ્તુની જે અભેદતા છે, એ અભેદતાથી જોતા જ્ઞાનમાં પણ ભેદ નથી જણાતો. અને શ્રદ્ધાનો તો ભેદ પાડવાનો વિષય જ નથી. શ્રદ્ધા અભેદને અભેદપણે એકાંતે વિષય કરે છે અને તે એકાંતે સમ્યક એકાંત છે. તે મિથ્યા એકાંત નથી પણ તે સમ્યક એકાંત છે. ત્રિકાળી વસ્તુ ભેદાભેદ સ્વરૂપ હોવા છતાં ગુણભેદ એ આશ્રયનો વિષય નથી, પણ ગુણભેદ જેમાં નથી એવો અભેદ ભાવ તે આશ્રયનો વિષય છે. વસ્તુમાં અભેદત્વ છે તે આશ્રયનો વિષય છે, અભેદપણું છે એ આશ્રયનો વિષય છે, ગુણભેદ છે એ આશ્રયનો વિષય બને. તેથી એમ પણ કહેવાય છે કે વાસ્તવિકપણે તો વસ્તુ અભેદ છે. અભેદ વસ્તુને સમજાવવા માટે ગુણભેદથી સમજાવવું પડે છે. વસ્તુને સમજાવવા માટે ગુણભેદથી સમજાવવાનો પ્રયોગ છે. વાસ્તવિકપણે તો વસ્તુ અભેદ છે, આશ્રયમાં આવનારી વસ્તુ તો અભેદ છે. એમ કેમ શ્રદ્ધા અને જ્ઞાનથી જ્યારે અભેદ તત્વનો, નિજ અભેદ તત્વનો આશ્રય થાય છે ત્યારે લબ્ધ જ્ઞાનમાંથી ગુણભેદનું જ્ઞાન કાંઈ ચાલ્યું જતું નથી. બરાબર. બીજી રીતે વિચારીએ કે જ્યારે શ્રદ્ધા અભેદ તત્વને અભેદપણે વિષય કરે છે અને જ્ઞાન પણ વસ્તુની અભેદતાને અભેદ ભાવે વિષય કરે છે, અને એ રીતે શ્રદ્ધા જ્ઞાનને સ્થિરતાપૂર્વક પોતાની અભેદતાને સાધવામાં આવે છે, આશ્રય કરવામાં આવે છે, ત્યારે પણ જે ગુણભેદને પર્યાય ભેદ છે, જ્ઞાનમાં જે જણાયેલા છે, વસ્તુને સમજતી વખતે જે જ્ઞાનમાં જ્ઞાન ગોચર થયેલા છે, તે લબ્ધ જ્ઞાન કાંઈ ચાલ્યું જતું નથી. અથવા તેવા જ્ઞાનનો નાશ થઈને કોઈ અભેદનો અનુભવ થાય છે એમ સમજવાનું નથી. ગૌણ છે એટલે તેઓ ભૂખ છે. તિરોભૂત થાય છે, ગૌણ થાય છે એટલે તિરોભૂત થાય છે, ઢંકાઈ જાય છે. ભેદો ઢંકાઈ જાય છે, ગુણો અને પર્યાયો બંનેના ભેદો જે જ્ઞાનમાં ઢંકાઈ જાય છે, જે જ્ઞાનમાં નિરસ્ત થઈ જાય છે, એવું અભેદ જ્ઞાન અભેદ સ્વરૂપને સાધે છે. શ્રદ્ધાન પણ એવા જ અભેદ ભાવે અભેદ સ્વરૂપને સાધે છે અને ચારિત્ર આદિમાં પણ કાંઈ ભેદ પડતો નથી. ભેદ પાડનાર પણ વસ્તુ જ્ઞાન ગુણ છે, પણ એ એકાંતે ભેદ જ પાડે છે એવું નથી. ભેદથી પણ જાણે છે અને અભેદથી આશ્રય પણ કરે છે. ભેદથી માત્ર જાણે છે, જાણીને તેને તિરોભૂત કરે છે, અભેદથી જાણે છે તે આશ્રય કરીને જાણે છે, તેમાં આશ્રય કરવાનો ભાવ સાથે છે. એવો પ્રશ્ન થાય છે, થવા યોગ્ય છે અને થાય છે કે આ ભેદ જ્ઞાન, અભેદ જ્ઞાન, અભેદ શ્રદ્ધા આ કેવી રીતે? પણ દેહમાં આત્મબુદ્ધિ છે, એમાં તે ક્યારે કેટલા ભેદ પડ્યા? તારા શ્રદ્ધા ને જ્ઞાન ને તપાસીને ઊંધાઈમાં ઊંધી શ્રદ્ધા છે, દેહાત્મ બુદ્ધિ અને રાગમાં હમપણાની જે બુદ્ધિ છે એમાં તે કેવી રીતે ભેદ પાડ્યા? ભેદ પાડવા તારે શ્રદ્ધા ક્યાંય ભેદ પાડે છે? નૈતૃ જ્ઞાનમાં તો જણાય છે કે જેમ બીજાના દેહ ને આત્મા જુદા પડી ગયા, જેને લોકો મૃત્યુ કહે છે, એમ આ દેહ ને આત્મા પણ કોઈ એક કાળ એવો છે કે જયારે જુદા પડવાનો એનો કાળ છે. જુદા નહીં જ પડે એ પરિસ્થિતિ છે જ નહીં. એને સંમત હોય, પોતાને સંમત હોય કે અનેકને સંમત ન હોય, એકને સંમત ન હોય કે અનેકને સંમત ન હોય, પણ એ તો વસ્તુ પોતાનું કામ સ્વતંત્રપણે કરે છે, કોઈની ઈચ્છાને આધીન કરતો નથી. એવું જણાવવા છતાં શ્રદ્ધા જ્ઞાન એમાં હું પણ કરે છે ત્યારે ભેદ પાડે છે કે આ હું પણ કરનારો આ હું પણ આનો વિષય, એવો ભેદ પડતો નથી. કોઈ કેવી નથી પડતો એવા પોતાના પરિણમનને તપાસે તો ઉલટા પરિણમનથી, ઉલટા પરિણમન તો અનુભવ સ્વરૂપ છે, એટલે ઉલટા અનુભવથી સુલટો અનુભવ આવો હોય એમ સમજી શકાય છે. એ અનુભવ પદ્ધતિથી સમજવાની લાઈન છે, એ તરીકો છે. એટલે એ પ્રશ્ન થાય કે કેવી રીતે અભેદતા થાય છે? આ જેવી રીતે અત્યારે થાય છે એવી રીતે થાય છે. અભેદતાનું વર્ણન કરવા જાય અભેદતા નહીં પકડાય, કેમ કે અભેદતાનું વર્ણન કરવા જતા અભેદનો ભેદ પકડવો પડે છે. ભેદ અને અભેદ એકબીજાને સાપેક્ષ છે, એકબીજાથી જુદા જુદા ભેદો છે, એક દ્વંદ્વ છે ભેદ અભેદનો, નિત્ય અનિત્ય, શુદ્ધ અશુદ્ધ, એક અનેક, ભેદ અભેદ આ બધા દ્વંદ્વ છે, એકબીજાના સાપેક્ષ છે, એટલે એનો ભેદ પડે છે. તો એ રીતે સમજાવવા સમજવા જતા પણ ભેદ મુખ્ય થઈ જાય છે, અને ભેદ પૂર્વક સમજવું કે સમજાવવું પડે છે. તો અભેદથી સમજવું કેવી રીતે? કે જેવી રીતે પરિણમન થઈ રહ્યું છે એવી રીતે પરિણમનને પકડીને એમ જેમ, એ સમજવાની સાચી પદ્ધતિ છે. ખરેખર તો એ જ સમજવાની સાચી પદ્ધતિ છે. વિચાર ભેદથી સમજવાની પદ્ધતિ સાચી નથી, ખાસ કરીને આ અધ્યાત્મના વિષયમાં. તો વિચારથી અધ્યાત્મનો વિષય જ કોઈ પર હોવાથી, એનાથી પર હોવાથી એ વિષયને વિચારમાં મર્યાદિતપણે જ પકડવામાં આવે છે, સમજવામાં આવે છે. એટલે વિચારથી બહુ સમજાતું નથી જેટલું અનુભવથી સમજાય છે. સાચો, હા સાચો અનુભવથી સમજાય છે. વિચારથી સમજાય છે ત્યાં સુધી ઓગ સંજ્ઞા કહે છે. વિચારથી સમજાય ઓગ સંજ્ઞાના બે પ્રકાર, એક તો કઈ વિચાર્યા વગર માની લઈએ એને ઓગ સંજ્ઞા કહે છે, કે ચાલો ઉપવાસ કરો ધર્મ થશે, દાન દિયો ધર્મ થશે, જાત્રા કરો ધર્મ થશે, પૂજા કરો ધર્મ થશે, શાસ્ત્રનું વાંચન કરો એટલે ધર્મ થશે. એ ક્યાંક એમાં કેવી રીતે ધર્મ થાય છે કે નથી થતો એ જેને વિચાર્યું જ નથી, અને જે તે પરિણામ અને ક્રિયા કરે છે એ તો સંજ્ઞા છે જ. પણ જ્યાં સુધી અનુભવ પદ્ધતિને પકડીને સાચું સમજતો નથી ત્યાં સુધી વિચારવાળું જ્ઞાન પણ એક ન્યાય ઓગ સંજ્ઞામાં જાય છે, કેમ કે ત્યાં સુધી એને ઓળખાણ થતી નથી. વસ્તુનો જે ભાવ ભાષણ થવું જોઈએ એ ભાવ ભાષણ થયા પહેલાના જેટલા વિચાર પૂર્વકના સમજણના ભાવો છે એ બધા ઓગ સંજ્ઞામાં જાય છે, બધી સમજણ ઓગ સંજ્ઞામાં જાય છે, ભાવ ભાષણ થતા ઓગ સંજ્ઞા મટે છે એમ જેવું. પ્રયોજનની સિદ્ધિ, અહીંયા પ્રયોજન સિદ્ધિ શબ્દ આવ્યો, પ્રયોજન સિદ્ધિમાં ષષ્ઠી સમાસ છે. પ્રયોજન સિદ્ધિ કહો કે પ્રયોજનની સિદ્ધિ કહો, બે એક વાત છે. આર્ટિકલ પ્રયોજન સિદ્ધિનો સપાય છે. પ્રયોજનની સિદ્ધિ આ સમજાય આવ્યો. પ્રયોજનની સિદ્ધિ માટે એ પરમાર્થ આત્મા છે. દર્શન મોહનો નાશ થવો તે પ્રયોજનની સિદ્ધિ છે. પ્રથમમાં પ્રથમ ત્યાંથી સંસારનો નાશ થાય છે. તો જેમાં દર્શન મોહનો અભાવ છે એવો જે પારમાર્થિક આત્મા, આત્માનું જે પરમાર્થ સ્વરૂપ, તેનો આશ્રય કરવો શ્રદ્ધાએ કરીને, શ્રદ્ધા વડે, જ્ઞાન વડે, આચરણ વડે, એ પરમાર્થ આત્મા એક જ એનું સ્થાન છે. પ્રયોજનની સિદ્ધિ માટે પરમાર્થ આત્મા એ એક જ સ્થાન છે, એ એક જ વિષય છે, એ સિવાય બીજું કોઈ આધારભૂત તત્વ નથી. તેથી સિદ્ધાંત પ્રશ્ન પૂછવામાં આવે કે આ આત્માને પ્રયોજનભૂત શું, એવો પ્રશ્ન કરવામાં આવે કે આ આત્માને પોતાને ખરેખર પ્રયોજનભૂત શું, તો કે પોતાનું પારમાર્થિક આત્મ સ્વરૂપ એક જ એને પ્રયોજનભૂત છે, બીજું કોઈ એને પ્રયોજનભૂત છે. પછી એ આત્માનો આશ્રય લેનારા પરિણામ છે એ ઉત્પન્ન નથી થયા, તો એને ઉત્પન્ન થવા માટે એનું પ્રયોજન છે એમ કહેવામાં આવે છે. પણ એ ઉત્પન્ન ક્યારે થાય છે કે આ આત્માનો, પારમાર્થિક આત્માનો આધાર લેવામાં આવે ત્યારે, આધાર લેવાનું કામ પરિણામ છે. તેથી ખરેખર પ્રયોજનભૂત તો પરમાર્થ આત્મા છે. એના ઉપરથી પર્યાયને, શુદ્ધ પર્યાયને, સમ્યક દર્શન આદિને, કેવળ જ્ઞાન આદિને, મોક્ષ માર્ગને, વેદ જ્ઞાનને, એ બધાને પ્રયોજનભૂત કહેવામાં આવે છે. પણ પહેલું પ્રયોજનભૂત તો પરમાર્થ આત્મા છે. હવે એ રીતે એક દ્રષ્ટિકોણ, બીજા એક દ્રષ્ટિકોણથી વિચારીએ કે એ પ્રકારે સર્વોત્કૃષ્ટ પ્રયોજનભૂત અથવા એકમાત્ર પ્રયોજનભૂત પોતાનો પરમાર્થ આત્મા જ હોવાથી ગુરુદેવશ્રીના વિષયનો, ગુરુદેવશ્રીના પ્રવચનનો આ એક ખાસ વિષય બની રહેતો.
બરોબર,
કે ગમે ત્યારે ગમે તે શાસ્ત્રનું વાંચન, વ્યાખ્યાન ચાલતું હોય તો એક સેકન્ડના અસંખ્ય ભાગમાં આ આત્મા છે એ જ્ઞાયક છે, ધ્રુવ છે, ચિદાનંદ છે, જ્ઞાનાનંદ છે, નિત્યાનંદ છે, નિર્મળાનંદ છે, એ પ્રયોજનભૂત હોવાથી એ વાત પહેલી આવતી હતી. પહેલી આવતી હતી આદિ મધ્ય ને અંત, પછમાં પણ આવતી હતી અને છેલ્લે પણ આવતી હતી. આ એક દ્રષ્ટિકોણથી વિચારવા જેવું વિષય છે કે કેમ એમ થતું હતું કે એક પ્રયોજનભૂત છે માટે. દિવ્ય ધ્વનિનો પણ મુખ્ય વિષય એ રહ્યો છે અને શ્રી ગુરુના પ્રવચનનો, વ્યાખ્યાનનો વિષય પણ એ જ રહ્યો છે. પછી કુરકુંડાચાર્ય હોય તો એમના વ્યાખ્યાનનો વિષય પણ એ છે. પોતે એ તો સ્પષ્ટ કર્યું છે સમયસારની પાંચમી ગાથામાં, તો એ વાત સ્પષ્ટ કરી છે પોતે કે હું એકત્વ વિભક્ત આત્માને કહીશ. આ શાસ્ત્રમાં મારે જે કાંઈ કહેવાનું પ્રયોજન છે એ આ એક વિભક્ત આત્માને કહેવાનું પ્રયોજન છે. તમે એને સંમત કરજો, તમે એની પ્રમાણથી હા પાડજો, એતરથી હા પાડશો અને અનુભવ કરીને પ્રમાણ કરજો. એ શાસ્ત્ર રચનાના પ્રતિજ્ઞા કાળમાં એ વિશે સ્પષ્ટ કર્યો છે. આ એક વાક્ય આ બોલમાં બહુ ધ્યાન ખેંચવા દેવું છે કે પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ આત્મા છે. આ ટંકોત્કીર્ણ વચન છે, સુપ્રદેવ વચન છે. આ પ્રયોજનની સિદ્ધિ માટે પારમાર્થિક આત્મા એક જ ચિત્ત છે, બીજી કોઈ ચિત્તથી પ્રયોજન સધાતું નથી. અથવા પ્રયોજનની સિદ્ધિ માટે પારમાર્થિક આત્મા સિવાય બીજું બધું નકામું છે એમ કહીએ તો જરાય ખોટું નથી. એટલું વજન આવે ત્યારે પોતાના પારમાર્થિક આત્મા ઉપર આવે, નહીતર એને અપેક્ષા એ આ પ્રયોજન છે ને અપેક્ષા એ આ પ્રયોજન છે ને આ અપેક્ષા એ આ પ્રયોજન છે એમ આવ્યા વિના રહેશે નહીં, એ અટવાયા વિના રહેશે નહીં, એ ફૂલો પડી જશે. સૂત્ર જેવું છે આખા બોલમાં આ વચન છે. આ તો એક જ વાત રહી, ભૂલ તારો જેમ જુગ ને એક જ ઉત્તર દિશા પકડે તો બીજી કોઈ દિશામાં ભૂલ પડે નહીં, કેમ કે એક દિશા જણાતા બીજી ત્રણ ચારે દિશાનો ચારે ખૂણાનો બધો ખ્યાલ થઈ ગયો. એક દિશા પાકી છે તો બાકીની હાથે હાથ દિશા પાકી થઈ ગઈ, આઠ દિશા છે ચાર દિશા ને ચાર બી દિશા પાકી થઈ ગઈ, એમ એક ધ્રુવ આત્મા પ્રયોજનનો વિષય થઈ ગયો. એ બધો વિવેક આવી ગયો, વ્યવહારનો પણ વિવેક આવી ગયો અને નિશ્ચયનો પણ વિવેક આવી ગયો. એને દેવગુરુ શાસ્ત્રમાં ભૂલ નહીં પડે, એને બીજા કોઈ ન્યાયમાં ભૂલ નહીં પડે, કોઈ ન્યાયમાં ભૂલ નહીં પડે. સર્વજ્ઞાન ગુરુદેવ ત્યાં સુધી કહે છે પ્રમાણ અનુસારમાં કે બાર અંગના પાઠી ભણતર વાળા ગણધરદેવ જે ન્યાય કાઢે એ ન્યાય સમય કૃષ્ણ કાઢે. ક્યાંથી કાઢે? પ્રયોજન પૂછે એનો આશ્રય કર્યો છે તેથી કાઢે એમ છે. અથવા તમામ આગમ વચનોની મર્યાદા કથનોની મર્યાદા એ ધ્રુવ આત્માનો આશ્રય કર્યા પછી સમજાય છે. ત્યાં સુધી ખરેખર આગમ વચનોની મર્યાદા ક્યાં કથનની ક્યાં કેટલી મર્યાદા છે એ ખરેખર બધાને સમજાતું નથી. જેનો આશ્રય જેને આશ્રય થયો છે એને સમજાય છે. એટલે શું શ્રીમદજી એ વાત નાખી કે સબ આગમ ભેદ સો ઉરવ છે, જ્યાં એને પોતાનો આત્મતત્વ હાથમાં આવ્યું કે સબ આગમ ભેદ સો ઉરવ છે, એના હૃદયમાં બધા આગમના ભેદ. એને સમજાવવાની ખરેખર જરૂર નથી, સમજાઈ જાય છે એને. છતાં વિશેષ ગુણવાન હોય વિશેષ જ્ઞાની હોય એની પાસે સાંભળવા જાય છે, બીજા જ્ઞાની પણ સાંભળવા જાય છે, અથવા જેનાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ગુરુને પણ સાંભળવા જાય છે. પણ એને ભૂલ પડી છે ને સમજવા જાય છે એમ નથી, ભૂલ રહી નથી ને સમજવા જાય છે. એટલો ઉપયોગ બહાર જાય છે તો શું કરે? એની પ્રવૃત્તિ તો એને અનુકૂળ હોય, એને પુષ્ટિ મળે, પોતાના પરિણામને પુષ્ટિ મળે એવું શ્રવણ, એવું વાંચન, એવું અધ્યયન, એવું ચિંતન, એવું કોદન એ જ પ્રકારે ને રહે. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ આત્મા છે, તેના જ આશ્રય ધર્મ પ્રગટ થાય છે. આ સમ્યક એકાંત છે કે તેના જ આશ્રય ધર્મ પ્રગટ થાય છે, એ સિવાય ગુરુદેવના આશ્રય કે કેવળ જ્ઞાન પર્યાયના આશ્રય પરમાનંદના આશ્રય પણ ધર્મ પ્રગટ થતો નથી. પછી બીજા દેવગુરુ શાસ્ત્રનો તો આશ્રય કરવાનો અન્ય દ્રવ્યનો તો પ્રશ્ન જ રહેતો નથી. ગુણ ભેદને અને પર્યાય ભેદને અન્ય તત્વને અન્ય દ્રવ્યમાં નાખ્યા છે, ત્યાં બીજા જે ખરેખર અન્ય દ્રવ્ય છે એને તો પકડવાનો પ્રશ્ન પણ રહેતો નથી. તેના જ આશ્રય ધર્મ પ્રગટ થાય છે. આમ દ્રવ દ્રષ્ટિ થતા બધું ચોખ્ખું થાય છે, દ્રવ દ્રષ્ટિ થયા વિના કાંઈ ચોખ્ખું થતું નથી. પર્યાયમાં કેટલી શુદ્ધિ પોતાને થઈ એને જાણે, કેટલી અશુદ્ધિ રહી એને જાણે, અશુદ્ધિ નું સામે નિમિત્ત કોણ છે એ પણ જાણે, કર્મ પ્રકૃતિનો ઉદય એને પણ જાણે, એના ભેદ પ્રભેદો એના અનુભાગ આદિને પણ જાણે, તીવ્ર મંદતા અને એનું નિમિત્ત જે નો કર્મ છે એને પણ જાણે, જ્ઞાન શું ન જાણે, જ્ઞાન બધું જાણે, તો પણ કોઈનો આશ્રય ન કરે, જાણવા છતાં કોઈનો આશ્રય ન કરે, અથવા જાણતા એમ જાણે કે આ જાણ જણાય છે તો પણ એ કાંઈ એમાં એક વાત પ્રયોજનભૂત વિષય તરીકે મારા માટે નથી એમ જાણે, અને એમ જાણતા બધું ગૌણ કરે, એને એ જાણવું બરાબર સમ્યક છે એમ કહેવામાં આવે છે. અથવા ભિન્નને ભિન્ન જાણે, જે તે સ્થાનમાં જે તે સ્થાન છે તેને તે રીતે જાણે, અને ગૌણ કરવા યોગ્ય એક અભેદ આત્મા સિવાય બધું જ ગૌણ કરવા યોગ્ય હોવાથી બધાને ગૌણ પણ જાણીને કરે, એ જ્ઞાનની યથાર્થ ચાલ છે, એ જ્ઞાતાની યથાર્થ ચાલ છે. હે ઉમે ઉપાદે રૂપ જ્ઞાતાની ચાલ, પાછા પરમાત્મ ચિંતામાં હે ઉમે ઉપાદે રૂપ જ્ઞાતાની ચાલ. પ્રયોજનની સિદ્ધિ માટે જે પરમાર્થ આત્મા છે એ સ્વ સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, મહિમાવંત સ્વરૂપ છે, એમાં શું શું ભર્યું છે, એ કેવો છે, એની વિશેષતાઓ દર્શાવીને મહિમા કરવામાં આવે છે. વિચારમાં વિજ્ઞાના કાળે એ બધી વિશેષતાઓને જુદી જુદી પાડીને કહેવાય છે, સમજાવાય છે, લક્ષમાં લેવાય છે, પણ જ્યારે મહિમા વધી જાય છે અને એ વિચારની અંદર આવેલો જે મહિમા, એ મહિમા એની કોઈ ચરમસીમા એ પહોંચે છે ત્યારે ભેદ બધા નિરસ્ત થઈ જાય છે, પછી કોઈ ભેદ રહેતા નથી. ઓહો, અનુભૂતિનું કારણ મહિમાના ફળ સ્વરૂપે જ અનુભૂતિ છે, અથવા અનુભૂતિ અભેદ અનુભૂતિ એ મહિમાનો જ ઉત્કૃષ્ટ મહિમાનો તબક્કો છે. ખરેખર તો એ અભેદ મહિમાનો પરિણમન સ્વરૂપ છે, અનુભૂતિ પોતે આત્માના અભેદ મહિમાના પરિણમન સ્વરૂપ જ પોતે છે. એટલે એક નામ એનું અનુભૂતિ છે, તો બીજું નામ એનું સ્વરૂપનું મહિમા છે, બે એકાર્થ છે. એ રીતે નથી સમજતા, એને એમ લાગે છે કે આ જુદા જુદા ગુણોથી જુદી જુદી વિશિષ્ટતાઓથી એની વિશિષ્ટતાઓ બતાવી બતાવીને એની જે મોટાઈ કહેવામાં આવે છે એ એનો મહિમા છે, તો કે એ ખરો મહિમા નથી, એ તો વ્યવહારે મહિમા કરવામાં આવે છે. નિશ્ચય મહિમા તો નિશ્ચય પરિણામ સ્વરૂપ છે, નિશ્ચય મહિમાની અંદર કોઈ પછી વિકલ્પ ભેદ વિચાર કાંઈ રહેતો નથી, એ ખરો મહિમા છે, વાસ્તવિક મહિમા. ઓહો, આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે. મેરુ પર્વત જેની પાસે નાનો હોય એવો મોટો પર્વત છે, કેમ કે અનંતા ગુણો છે. કેટલા અનંતા? કે આકાશના પ્રદેશો અનંતા છે, એનાથી પણ અનંતા. આકાશના પ્રદેશો દસે દિશાની અંદર અનંત અનંત છે, ચાર દિશા, વિદિશા, ઉપર નીચે, સર્વત્ર અનંતા છે, એનાથી એક આત્મામાં અનંતા છે. એ પ્રમાણ આપતા એવો મોટો પર્વત છે, એવો મોટો રાશિ એટલે ઢગલો છે, અને એ એનો ગુણ વૈભવ છે, એનો શક્તિઓનો વૈભવ છે. એક એક ગુણ અનંત શક્તિ વાળો છે, એક એક ગુણ એટલે એની અનંત શક્તિ, એક ગુણની અનંત શક્તિ, એક ગુણની અનંત શક્તિ, અનંત 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 ગુણની અનંત શક્તિ. આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો એ શક્તિ છે, એની વિભૂતિ છે. વિભૂતિ કહો, એનો વૈભવ કહો, અનંતા ગુણોનો રાશિ છે, અનંતા ગુણોનો મોટો પર્વત છે. ચારે તરફ એટલે આખા ચૈતન્ય પિંડમાં, ચારે તરફ એટલે એટલું આ શરીર પ્રમાણ ચૈતન્ય પિંડ છે. બહાર ચારે તરફ નહીં, પોતાના આત્મામાં જ્યાં જુઓ ત્યાં ચારે તરફ આખા ચૈતન્ય પિંડમાં ગુણો જ ભરેલા છે, શક્તિઓ જ ભરેલી છે, અવાપ શક્તિઓ ભરેલી છે, ઠાસી ઠાસીને જાણે શક્તિઓ ભરેલી છે. કોઈ જગ્યા બાકી એટલું શક્તિથી ભરેલું કરવું છે. નાનીઓને નજરમાં આવેલો આત્મા આવો છે એમ કે છે. નાનીઓને નજરમાં આવેલો આત્મા આવો છે. બીજા લોકો આત્મા આત્મા કરે છે, પણ આત્મા એટલે જાણે કાંઈ નહીં. એને ચર્ચામાં કહે છે કે નાયક એટલે જાણે કાંઈ નહીં, એમ નથી. નાયક એટલે અનંત 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 સામર્થ્ય સામર્થ્ય ભરેલું મહા ચૈતન્ય સત્તાધારી પદાર્થ છે. મહા ચૈતન્ય સત્તાધારી તત્વ છે એ. કોઈ સાધારણ નાયક એટલે કાંઈ એમ સાધારણ એમ કરીને કાઢવા જેવું નથી. એટલા માટે દૂર જગ્યાએ પોતે આગળ કહ્યું છે કે સ્વભાવ શબ્દ સાંભળતા કાળજે સોસરવટ ઘા પડે, એનો અર્થ શું? એટલો રસ આવે, એટલું વજન આવે, સ્વભાવ બહુ મહિમા આવે. સ્વભાવ આત્મ સ્વભાવ એટલે જેનો મહિમા પાર નથી, એવું માન છે એટલી જ એની માનતા છે એમ સીધું લક્ષમાં આવે. એમ સોનો શબ્દ સાંભળતા સોનાની કિંમત કઈ વિચારવી પડે છે? વગર વિચારે એ કિંમતી પદાર્થ છે એમ ખ્યાલમાં આવે છે. નકામી કિંમત હોય, નકામી ચીજ હોય, શું આ દૂર છે સોનું? ભાઈ આ દૂર છે, રસ્તામાં દૂર ગણે છે તો એને કઈ કિંમત નથી એમ વિચારવું પડતું. એમ સ્વભાવ એટલે જેવો સ્વભાવ છે, કે જેવો કેવો જ્ઞાનમાં આત્મા જણાય છે, આત્મા એટલે સ્વભાવ જણાય છે, એવો સમ્યક દર્શનમાં શ્રદ્ધાય છે ને એવો સમ્યક જ્ઞાનમાં અનુભવ ગોચર થાય છે. એવો જ આત્મા, એનાથી જરાય ઓછો પણ એવો જ પ્રત્યક્ષ, અતિન્દ્રિય પ્રત્યક્ષ. આંધળો માણસ ગોળ ખાય અને દેખતો માણસ ગોળ ખાય, તો આંધળાને કઈ ઓછો ગળ્યો લાગે, દેખતાને કઈ ગોળ દેખાણો, એનો રંગ દેખાણો, એ સોનાની મીટી જેવો ગોળ છે, બહુ સારો હોય તો કે સોના જેવો ગોળ છે, સોનેરી કલર, તો એને કઈ વધારે ગળ્યો લાગે, ગળ્યો તો બંને સરખો લાગે. કેવો જ્ઞાનમાં અનુભવાય આત્મા, અને નીચે ભાવસ્વરૂપ જ્ઞાનમાં અનુભવ થાય આત્માનો, જયારે અનુભવનો છેદ થાય છે પહેલો વહેલો, ત્યારે જેવો આત્મા ત્યાં અનુભવમાં આવે છે એવો જ અહીંયા અનુભવમાં આવે છે. અનુભવની તારતમ્ય ભેદ છે, જાતિ ભેદ રાય વધે. આત્મા
નજરે કરવો,
હા નજરે કરવો મુખ્ય રહેશે ને. એટલે આત્મા ક્યારે ગૌણ થતો નથી, એટલે આત્મા તરવરે છે. આત્મા તરવરે છે, ક્યારે આત્મા ખસતો
નથી.
દ્રષ્ટિમાંથી એક સમયે આત્મા ખસે પડી જાય દ્રષ્ટિ, એટલે આત્મા તરવરે જ છે. જ્ઞાનની તો બહુ વિશિષ્ટતા છે, દ્રષ્ટાંત લઈએ. માણસ જમવા બેસે છે, અનેક જાતની માનવી જમે છે, એમાં ખાસ કરીને જેમાં નિમક મીઠું વપરાય છે, દાળ શાક અનેક જાતના અથાણા કે પાપડ ચટણી જે કાંઈ બને છે, એમાં એકમાં પણ મીઠું ન હોય એટલે તરત જ્ઞાનમાં લાઈટ થાય છે. આપણું મીઠું નથી એને તો કઈ વિચારમાં મીઠાને શોધતો નથી, તો પણ જેનાથી જ્ઞાન ટેવાઈ ગયું છે એની ગેરહાજરી તરત જ્ઞાનની અંદર પકડાઈ જાય છે. આમાં મીઠું નથી, ચારો પીતો હોય, ખાંડ નાખીનો એક દિવસ ખાંડ નાખ્યો રહી ગયો હોય, તરત જ ખબર પડે ખાંડ નાખી છે કે નહીં. એવા એવા ભાવથી નથી પીતો, એવા તપાસવાના પરિણામથી એને નથી ગ્રહણ કરતો, તો પણ તરત જ ખબર પડે છે. તો જે આત્માના અપૂર્વ રસથી જેને અનુભવ થયો એમને મફત થયો નથી. જેને આત્માનો અપૂર્વ મહિમા આવ્યો, અપૂર્વ રસ પ્રગટ થયો અને અપૂર્વ રસથી જેને અનુભવ થયો એનું જ્ઞાન એટલે અનુભવન, એનું પરિણમન એવું ટેવાઈ જાય છે કે એની ગેરહાજરીની એને તરત ખબર પડે. પણ એ પોતે જ હોવાથી હાજરમાં હાજરી લેનાર પણ પોતે પોતે જ છે. ઓલામાં તો બે ચીજ છે, બીજી ચીજની હાજરી જોવી છે, આમાં તો પોતે જ છે. એટલે એ પોતે પોતાને સદાય હાજરા હાજર રહે છે. એટલે ગુરુદેવ કહેતા બીજા દેવને તો બોલાવવા પડે, સહાય માટે કોઈ દેવ સહાય કરતો હોય તો એનું સ્મરણ કરવું પડે, એનું આહ્વાન કરવું પડે, એને બોલાવવા પડે. અને એ આવે એટલી વાર લાગે, એટલી સેકન્ડ પણ લાગે. અહીંયા એ પ્રશ્ન નથી. આત્મદેવ છે, ચૈતન્ય દેવ છે, એ સદાય હાજરા હાજર છે, ક્યારે પણ એ ગેરહાજર નથી. એટલે એ તરવરે છે, સદાય નજરે તરવરે છે, આત્મા સદાય નજરે તરવરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવને પણ કારણ પરમાત્મા ચૈતન્ય ગુણ વડે એને કહે છે, તારું મિથ્યાત્મ બારણું ખોલી નાખ, તારું ભ્રાંતિ ને ભ્રમણાનું ને અધ્યાત્મનું તારો દરવાજો તું તોડી નાખ, હું તો ઉભો છું હાજરા હાજર જ ઉભો છું. કારણ પરમાત્મા ખરા પગે ક્યારે થાંકા વગર બીજા તો બેસી જાય, આ બેસતો હાજર જ રહે છે. એટલે એને કારણ પરમાત્મા નામ આપ્યું છે, નિયમ સારમાં એને કારણ પરમાત્મા નામ આપ્યું છે. આત્મા પોતે એવા કારણ સ્વરૂપ છે, ગમે એ માણસને ચોર ચોરી કરે છે તો એને પણ અંદરથી કોન્શિયસ બાઇટ કરે છે, અંદરથી કહેતા કોઈ પણ માણસ કોન્શિયસ બાઇટ કરે છે. એનો અર્થ શું કે અંદરથી શુદ્ધ આત્મા છે એ ખખડાવે છે, એને અલારામ આપે છે કે તું મારી વિરુદ્ધ બહુ જામા, હું નિર્દોષ પરમાત્મા છું, પોતે નિર્દોષ પરમાત્મા છું, નિષ્કલંક પરમાત્મા છું, તું મારી વિરુદ્ધ જામા, એ પરિણામ તું મારી જોડે રે, મારી પડોશમાં રે, મારું અંગ કહેવા અને તું મારી વિરુદ્ધ જા છો, એમ પછી થપ્પો આપે છે, એને અલારામ આપે છે, મારે વિરુદ્ધ નહીં જાય. એનું કારણ પોતે શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે. એવું નિર્દોષ છે એમ નહીં, નિર્દોષ પરિણામમાં નિર્દોષતા થવી એવી જ એની શક્તિ છે.
બરાબર,
સદોષતા થવી એવી એની શક્તિ નથી. અનંત શક્તિમાં પણ એ શક્તિ છે, પછી એ અનંત શક્તિનો રાશિ લીધો, અનંત ગુણોનો રાશિ લીધો, એમાં એ જે શક્તિ છે કે શુદ્ધપણે પરિણમવું, પરિણામમાં શુદ્ધપણે થવું, પરિણમવું, એ જ એનો સ્વભાવ, એ એનો ગુણ છે. ચારે તરફ ગુણો જ ભરેલા છે, અનંતા અનંતા ગુણો ભરેલા છે, એક પણ અવગુણ નથી. લ્યો ગુણ અનંતા ભરેલા છે ને અવગુણ તો કઈ એક અવગુણ છે. ગુણ થી પરિપૂર્ણ પરમાત્મા છે, એક પણ અવગુણ એને નથી. હોય તો બતાવો, એક અવગુણ એને નથી. જે ત્રિકાળ શુદ્ધ પરમાત્મ તત્વ છે એનામાં કયો અવગુણ છે કે એનામાં એક પણ અવગુણ નથી. એક જ ગુણ વચનાતીત છે, એક જ ગુણ વચનાતીત છે. કરી લે, લોકોમાં કોઈ ક્રોધ કરે એની સામે ક્રોધ ન કરે, એને ક્ષમા રાખે તો એને ક્ષમા નામનો ગુણ કહે છે. એવા ભાઈ પેલા એ નિષ્ઠા કરી ક્રોધ કર્યો પણ એની સામે એને ક્ષમા કરાતી અહિંસા પાડી, તો એ મોટો ગુણ ગણવામાં આવે છે, સારો ગુણ છે. અવગુણ કરનારની સામે પણ પોતે શાંતિ રાખે છે. તો કે એ અવગુણ કે નિશ્ચય ક્ષમા ગુણ પાસે એ ગુણ પણ અવગુણ છે.
બરોબર,
બીજી રીતે તો એનું વર્ણન થઈ શકે એવું વચનાથી જ છે. આત્માનો જે ક્ષમા નામનો ગુણ છે એ કેવો છે, એ વચનાથી જ છે. જેને સામે લૌકિક ક્ષમા સ્વભાવરૂપ ક્ષમા ગુણના સ્થાનમાં નહીં રહેતા અવગુણના ખાતામાં એને ખતવવો પડે છે, તો ગુણ કેવો, કે ગુણ વચનાથી જ છે. એવા એક ગુણ વચનાથી જ છે, પ્રત્યેક ગુણ એવા વચનાથી છે કે એને વચનમાં કોઈને પૂરો કહી શકાતો નથી. એ અવગુણ છે, ગુણ નથી પણ અવગુણ છે. પોતાના પરિણામમાં આવા ગુણવંતને ભૂલી જવો એ પોતામાં તો અવગુણ છે, પણ એ પરિણામમાં છે એની મર્યાદા, ત્રિકાળીમાં એ નથી. અહીંયા વિષય ત્રિકાળીમાં મૂળ જે પરમાર્થ આત્મા પ્રયોગની સિદ્ધિનું કારણભૂત આશ્રયભૂત જે આત્મા, એ આત્માની અંદર એક અવગુણ નથી. ત્રિકાળી આત્માનો અવગુણ નથી. જીવ ભૂલ કરે છે પર્યાયમાં, છતાં ધ્રુવ આત્મા જોડે હોવાથી બાજુમાં હોવાથી એ ભૂલને એ સંમત કરતો નથી, એનો એ નિષેધ કરે છે. સંમત કરતો નથી પણ એનો એ નિષેધ કરે છે. અવગુણ એક પણ નથી. આ તો આત્મતત્વની એના વખાણ અને પ્રશંસા ચાલે છે. નિજ આત્મતત્વના પ્રશંસા અને મહિમા ચાલે છે. શું કરવા કરે છે આ વિચારવા જેવું કે અનાદિથી આ જીવને જળની અને પુણ્યની મહિમા આવી છે,
બરોબર,
પણ એને પોતાના આત્માની મહિમા આપી દે. આ આત્માને જળની મહિમા અનંતવાર આવી છે અને એની પાછળ એની દોડ રહે છે. પુણ્યની મહિમા આવે છે ને એની પાછળ એની દોડ અનંતકાળથી રહી છે, પણ એને પોતાના ચૈતન્યની મહિમા, પોતાના સ્વરૂપની મહિમા આવી નથી. ઓળખાણ થઈ નથી, ઓળખાણ થઈ નથી તેથી મહિમા આવી. ઓગે ઓગે મહિમા કર્યો છે, ઓગે ઓગે મહિમા કર્યો છે, જ્ઞાનીઓ મહિમા કરે છે તેથી કર્યો છે, પોતે પણ યથાશક્તિ વિચાર કરીને મહિમા કર્યો છે, કૃત્રિમ મહિમા, પણ ઓળખીને એક વાર મહિમા કર્યો. જો ઓળખીને મહિમા આવે તો સન્મુખ થાય, અનુભવ કરે, એનો છુટકો થઈ જાય. આજ ભાવનો ભૂતકાળ જોઈ લ્યો ને, મેરા પહેલાનો ભૂતકાળ જોઈ લ્યો, ક્યાં હતા, બસ ત્યાં આવા હતા. જાણે અજાણે વિરોધ કર્યો હોત, શાંતિભાઈ વિરોધ માં હતા. એવું થઈ જાય, ભૂલ થઈ જાય, જાણે અજાણે પણ એવું થઈ જાય. એ સ્થાને હોત, જે સ્થાને હતા એ
સ્થાનમાં
અહીંયા કહે છે કે સ્વરૂપ નો જે મહિમા છે એમાં એક પણ અવગુણ નથી. ક્યાંય અવગુણ ખૂણે ખાચરે, ક્યાંય અવગુણ
બગડે,
એકલો ગુણોનો પિંડ છે, અનંત મહિમાધારી છે. દીપચંદી લખે છે અનુભવ પ્રકાશમાં કે અનંત મહિમાધારી સદા ઉપયોગવંત, ઉપયોગ સ્વભાવી અને ઉપયોગવંત આનંદ મૂર્તિ આત્મા છે એને મહિમાપૂર્વક એને લક્ષમાં લેવો જોઈએ. એટલું કામ થાય, બીજું સ્વરૂપ થવા માટે અવગુણ એક પણ નથી. ઓહો આવો એમ, અરે આવો હું એમ કે છે. જેના વખાણ તીર્થંકર પરમાત્મા જૈન પરમેશ્વર દિવ્ય ધ્વનિમાં સદાય કરે છે. અનંત તીર્થંકરોએ દિવ્ય ધ્વનિની અંદર આ જ વાત કરી, આત્માનો મહિમા ગાયો એવો હું એમ, કોકની વાત નથી કરી, એવો હું એમ લે છે. આહા આવો હું એમ એમ એને પોતાને પોતાના સ્વરૂપનો આશ્ચર્ય મહિમાથી આશ્ચર્યકારી મહિમા હોવાથી એનો આશ્ચર્યથી મહિમાનો આશ્ચર્ય પણ થવો જોઈએ. એના માટે બે બીજા પણ દ્રષ્ટાંત સ્પષ્ટ છે કે પ્રથમમાં પ્રથમ એવા આત્માનું અપરોક્ષ નામ પ્રત્યક્ષ દર્શન થાય છે ત્યારે ઉપયોગ ત્યાં થંભી જાય છે. પ્રથમ પણ ઉપયોગ ત્યાં થંભી જાય છે. એ ઉપયોગ થંભી જાય છે એવા પ્રકારે થંભી જાય છે કે એ વખતે એના દેહ પર કોઈ ઘા કરે, કાપે, તરવારને ઝાટકો મારે તો એને ખબર પડે નહીં, એવો થંભી જાય છે. ઉપયોગ લીન થયો હોય ત્યારે કોઈ શિરચ્છેદ કરે એને ખબર ન પડે, કેમ કે દેહમાં એનો ઉપયોગ નથી એને ખબર ન પડે, કોઈ સ્પર્શની ખબર ન પડે. આ તો સ્પર્શનો વિષય છે ને, મારે તો સ્પર્શ ખબર ન પડે એવો આત્મા છે. કેવો મહાશ્ચર્યકારી છે કે એવો મહાશ્ચર્યકારી છે કે જ્યાં ઉપયોગ થંભી જાય તો મરણ તુલ્ય વેદના હોય તો પણ એ વેદનાની એને ખબર પડે નહીં, પ્રાણ છૂટે એટલે વેદનાનો પ્રસંગ એને ન ખબર પડે. બરોબર, એવો આત્મા એવો આશ્ચર્યકારી છે એમ કેવું છે. જે આત્માના પ્રદેશમાં ઉપયોગ પ્રસરી ગયો, લીન થઈને તન્મય થઈને, એ એવો આશ્ચર્યકારી તત્વ છે કે પછી એને કાંઈ ખબર પડે નહીં. એક દ્રષ્ટાંત એનું એ છે. બીજું દ્રષ્ટાંત એનું એ છે કે સિદ્ધાલયમાંથી સિદ્ધ પરમાત્મા એક સમય પણ લોકાલોક જળકે છે તેની સમ્મુખ થતા નથી. તેમ અનંત જ્ઞાન છે, કેવળ જ્ઞાન જે અનંત જ્ઞાન છે એ અનંત જ્ઞાનમાંથી જ્ઞાનના કોઈ અંશને પણ એની સમ્મુખ કરતા નથી. અનંતમાં ભાગના અંશને પણ એક સમય માટે પણ લોકાલોકને સન્મુખ કરતા નથી. પૂરેપૂરું જ્ઞાન નિરંશેષ અંતર્મુખ થઈને જે આત્મ સ્વરૂપમાં ચોંટેલું રહી જાય છે એનું કારણ શું? કે એનું કારણ આત્મા એવો આશ્ચર્યકારી છે તે એનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. તત્વ જ એવું છે, આત્મ તત્વ જ એવું છે કે ત્યાંથી સિદ્ધ પરમાત્માની પર્યાય ખસી શકતી નથી. આમને તો લોકાલોક ઝળકે છે, બીજી બાજુથી જુઓ તો એમના કેવું જ્ઞાનમાં લોકાલોક ઝળકે છે તો પણ પર્યાય ત્યાંથી થશે, જ્ઞાનને પર્યાય ત્યાંથી ઉખડી શકતે નથી. જેમાં અહીંયા મકોડા થાય છે, સાકરના કાંગડાને વહી ગયા હોય, લોહીનો છોટકો ભરવા માટે વહી ગયા હોય, એ તૂટી જાય તો મૂકે નહીં પછી કરે, મેરામણ આત્મા કેટલો મીઠો છે કે પર્યાય ત્યાંથી ઉખડી ન શકે એટલો મીઠો છે. પર્યાય ની શક્તિ નથી કે ત્યાંથી ફરી શકે, પાછી ફરી શકે એવું બધું. નિદાનંદ રસલી, એવો નિદાનંદમાં રસમાં લીન છે. અનંત જ્ઞાનના રસનો કંદ છે, અનંત આનંદના રસનો કંદ છે, એવા એવા અનંત ગુણના રસનો એ કંદ છે કે જેની કોઈ સીમા નથી, જેની કોઈ હદ નથી, જેનો કોઈ પાર નથી, એવો હું એમ લેવું છું. હા, ઓહો, આ હું એમ કે છે. આવા આત્માના દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. શું કે છે? કુતૂહલ કર્યું નથી એમ ને, ખરું કુતૂહલ કર્યું નથી. એક શબ્દ કેવો આપણે? સાચું કુતૂહલ કર્યું નથી. સાચું કુતૂહલ કરે તો એને પગડ્યા વિના, શોધ્યા વિના, ખોજ્યા વિના, એને સ્પર્શ્યા વિના રહે નહીં. પણ એને ખરું કુતૂહલ કર્યું નથી. ઉપર ઉપરથી જિજ્ઞાસા કરે છે, પાછો ભૂલી ગયો છે એ વાતને, વળી ઉદયમાં તલ્લીન થઈ ગયો, વળી જરાક પછી જિજ્ઞાસા કરે, વળી તલ્લીન. ખરું કુતૂહલ કર્યો, ખરું કુતૂહલ કરે તો પાછળ પડી જાય, પત્તો ન લાગે ત્યાં સુધી છોડે નહીં, એને ખરું કુતૂહલ કહે છે. એટલું અહીંયા અધ્યાત્મ જ રહ્યું છે, આખો અધ્યાત્મનો જ ગ્રંથ છે ને. એટલું તો ગુરુદેવ ખૂબ પ્રશંસા કરે છે.